પૂજ્ય શ્રી સુભાગભાઈ દ્વારા લખાયેલ પત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 435.
પરમ પૂજ્ય તરુણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ સાહેબજી શ્રી રાજચંદ્રભાઈની ચિરંજીવી ગણી હજો ઉંમરમાં મોટા હતા. શ્રી મોરબીથી લિખિત આજ્ઞાંકિત સેવક સૌભાગ્ય પાયેલા આપનો કૃપાપત્ર હાલમાં જરા વધારે દિવસ થયા નથી, તેથી મનમાં ઉતાપ રહ્યા કરે છે. માટે દયાલાભી કૃપા કરી કાગળ લખશો અને જે પ્રશ્નનો જવાબ માંગ્યો છે તે પણ લખશો. કેટલીક વાત પૂછવા ઈચ્છા થાય છે પણ પાછો જવાબ આવતો નથી, તેમ કંઈ ઉપજતું નથી અને ઉપજે એવો ખુલાસો આવે નહીં. એ ઘણી વાર પત્રોમાં એમ લખતા ને તો સમાન પૂછો, પત્રમાં લખતો નથી અથવા અત્યારે લખવાનો કબીર ની સાખી ખીલાથી વળગો રહે તો વાહ માખો ન થાય, તો મારે એમ જ છે. ખીલાનો શું દ્રષ્ટાંત છે? ઘંટીની અંદર જે અનાજ ઓરવામાં આવે છે દાણા, એમાં જે દાણો ખીલે વળગી જાય છે, ખીલામાં થોડો ખાડા જેવો હોય ને, ખીલો જ્યાં રહેવો હોય, ખાડો કરીને ભરાયો હોય, ત્યાં જો ભરાઈ ગયો દાણો તો એ દળાય નહીં, બચી જાય. ખીલે વળગી રહ્યો માટે એ બચી ગયો. ખીલાથી વળગ્યો રહે તો વાળ માખો ન થાય, એ તો બચી જાય. તો મારે તો એમ જ છે કે મેં આપને પકડી રાખ્યા છે, ભલે જવાબ મળે ન મળે, હું મારી ઈચ્છા અનુકૂળ જવાબ આવે ન આવે, પણ ના તો એ પકડી રાખ્યું છે, પકડી રાખ્યું છે, વળગી રહ્યો છું આપને. આ તો જીવને આનંદ લેવા કોઈ વખત પ્રશ્ન યાદ આવે તો લખું છું, તે ફક્ત જાણવા સારું, બાકી બીજું કાંઈ નથી. જાણવું તું તે તો જાણ્યું, હવે જાણવું રહ્યું નહીં. કાં તો આપ જેવાને જાણ્યા છે તો બીજી પરવા નથી. શું જાણવું તો આપને ઓળખી લીધા છે, આપને જાણ્યા છે, હવે બીજી પરવા નથી. જેમ ગોપીએ ઉદ્ધવજીને કહ્યું હતું, ઉદ્ધવજી એટલે શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણના નામ ઘણા છે, શું કે તમારા જ્ઞાનમાં અમે કાંઈ સમજતા નથી. ગોપીએ એમ કીધેલું, અમે કાંઈ તમારા જ્ઞાનમાં શું શું છે, કેટલું તમારું વિશાળ જ્ઞાન છે, કેટલું મહાન જ્ઞાન છે, કેટલા તમે જ્ઞાની છો અમે કાંઈ સમજતા નથી, અમારે જ્ઞાન જોઈતું નથી, એમ છે એવું અમે રાખ્યું છે. જેમ ગોપીઓને પ્રેમ હતો શ્રી કૃષ્ણ, અમને તો આપના ઉપર પ્રેમ છે, બાકી અમે કાંઈ તમારું જ્ઞાન કેટલું છે ને એ જ્ઞાન માપવું ને એ જ્ઞાનને તપાસ કરવી ને એ કાંઈ અમે કાંઈ સમજતા નથી. હવે આપની ઈચ્છા હોય તેમ કરો, ગમે તો સમાગમમાં રાખો, ગમે તો દૂર રાખો, પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું છે, બીજું કાંઈ નથી. માટે કૃપા કૃપા કરી, કૃપા શબ્દ લખાશે કૃપાના, કૃપા કરી મારી ઈચ્છા પૂરી કરો, તેમાં તમારું કાંઈ બગડી જવાનું નથી. વધારે શું લખો? લખી દે સૌભાગ્ય, એ પહેલો પત્ર છે. બીજો પત્ર છે 814 ગુરુવાર 1951, એટલે 28મું વર્ષ છે. પરમ પૂજ્ય તરણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ સાહેબજી સહજાત્મ સ્વરૂપ મુંબઈ બંદર, મુકામ મુંબઈ બંદર, લિખિત આપનો આજ્ઞાંકિત સેવક સૌભાગ્ય નમસ્કાર. સમય ગયા એક જ છે. પહેલા વાક્યનો અર્થ સમજ્યા તે સમાય રહ્યા, એ તો સંસાર છોડી ગયા નહીં, જ્ઞાન પામ્યા છે, પણ દેહ છે ત્યાં સુધી દેહનું પ્રારબ્ધ રહ્યું છે, ત્યાં સુધી વેદની આદિ કર્મ રહ્યા છે. પહેલા એક વખત આવી ગયો છે સમાઈ ગયા, એમાં દેહ પૂરો થઈને સીધાલીમાં આવી ગયા, અને સમાય રહ્યા એટલે સંસારમાં રહ્યા, પણ જ્ઞાન ની અંદર પોતે ઉપસમ આવી રહ્યા પ્રાપ્ત ભોગવવા. સમજાતે જેમ હતું તે સમજ્યા, વિશેષ વાક્યા સમજ્યા તે સમાઈ ગયા નો અર્થ થાય છે. સમજાય તે જેમ હતું તે સમજ્યા, આ વિશેષ વાક્યાર્થ સમજ્યા તે સમાઈ ગયા નો અર્થ થાય છે. સમજવા જોગ સત્પુરુષ તથા આત્મ સ્વરૂપ અને સમાવું એ વિષય કષાયનો સમાઈ જવો એમ અમને અર્થ જણાય છે. સમજવાનો અર્થ આત્મ સ્વરૂપને સમજવું અથવા સત્પુરુષને સમજવા, ને સમાવવાનો અર્થ વિષય કસાય સમાઈ જવા એમ અર્થ જણાય છે. હવે આપને કેમ દેખાય છે? જેમ જણાતું હોય તેમ વિગતથી અર્થ કરીને લખશો. આપની લખાવટ જોતા તેનો અર્થ ઘણો જ ગુહ્ય જણાય છે, માટે કૃપા કરીને લખશો. ભાઈ શ્રી માકુભાઈની તબિયત જરા નરમ રહે છે એમ સાંભળ્યું છે, તો હવે સારી પીઠે સુમાન રહેતી હશે માટે લખશો. પ્રથમ કાગળ એક માકુભાઈ ઉપર વિગતવાર લખ્યો હતો, તેનો જવાબ ત્યાં આવ્યો નથી, તો તે વિશે ધ્યાન આપી લાભમાં જવાબ લખે તો એ પીડા મટે મનમાં ઉપાધિ રહ્યા કરે છે. મારા બધે સર્વેને ઘટારત કહેશો અને કાગળ કૃપા કરી લખશો. લખી દઉં સૌભાગ. આ બીજો પત્ર છે. આપની લખાવટ જોતા તેનો અર્થ ઘણો જોઈએ ગુઢ જણાય છે, માટે કૃપા કરીને લખશો એમ કરીને સામે કીધું. પોતે અર્થ કર્યો છે પોતાને જે ખ્યાલમાં આવ્યું તે પહેલામાં એ અર્થ કર્યો કે જ્ઞાન પામ્યા છે પણ દેહ છે ત્યાં સુધી અંદર સમાઈ રહ્યા છે. બીજા અર્થમાં દેહનો ત્યાગ કરીને સર્વકર્મનો ત્યાગ કરીને સમાઈ ગયા એટલે સ્વરૂપમાં લીન થઈ ગયા સીધા લયમાં એમ અર્થ કર્યો છે. સમજ્યાનો અર્થ કર્યો છે આત્મસંજ્ઞા અથવા સત્પુરુષ સંબંધીનું જ્ઞાન, એ સમજણનો અર્થ કર્યો છે. ત્રીજો છે સાયલા વૈશાખ સુધી 5 1952. એમનો 29મો વર્ષ છે દેહાંત નો, 29મો કે 30મો દેહાંત છે, 52 છે ને, પરમ પૂજ્ય તરણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ શ્રી સહજાત્મ સ્વરૂપ સાહેબજી મુકામ મુંબઈ બંદર, શ્રી સાયલાથી લિખિત આજ્ઞાંકિત સેવક સૌભાગ્યના નમસ્કાર વાર્ષવજી, આપનો કૃપાપત્ર લાલચંદ ભેગો આવ્યો, એમાં લખ્યું છે કે ઘણા દિવસ થયા પત્ર તમારો નથી, તો અહીંથી તો પત્ર મણિલાલ ભેગો આવ્યો તેની પહોંચ, ત્યાર પછી વિસ્તારથી કાગળ આવ્યો તેની પહોંચ, ત્યાર પછી પત્તું આવ્યું તેની પહોંચ લખેલ છે, તેમ એકાદો કાગળ લાલચંદના પત્રમાં બી રીતે આપને આપ્યો જણાતો નથી. લાલચંદ કરીને એમનો દીકરો હોય કે પછી ગમે એની સાથે મોકલેલો, એ આપ્યો જણાતો નથી. આપના કાગળ જે હમણાં 2-4 આવેલ તે ખંભાત બીડી આપ્યા છે, એ વખતે બધા અંબાલાલભાઈને કાગળ મોકલી દેતા, જેટા શ્રીમદજીના કાગળ જેની પાસે જાય એ અંબાલાલભાઈને મોકલી દે. મળી બીજા કાગળ પણ મંગાવે છે તે મણિલાલે મૂકેલ છે, તે હાથ લાગ્યા નહીં. ખંભાતથી બીજા જેટલા કાગળ ત્યાં પડાર્યા હોય મંગાવે છે, એ મણિલાલે મૂકેલ પણ હાથ લાગ્યા નથી. મણિલાલ મોરબી ગયેલ છે, તે દિન 5-6માં આવ્યાથી કાગળની તજવીજ કરી ખંભાત બીડીશ. શ્રી મનસુખભાઈને વિવાહ સુદ પૂનમના નિર્ધાર્યા છે, અને તે વિવાહ ઉપર સાહેબજી દિન 4-5માં વધારશે એમ મોરબીથી મણિલાલ લખે છે, તે વાત સાચી હશે. આ મનસુખભાઈ એમના નાના ભાઈ, એટલે શ્રીમદજીની ઉંમર છે 29મી વર્ષની, આ કેટલા નાના છે ખબર નથી, પણ ઠીક ઠીક અંતર હશે બે ભાઈ વચ્ચે, દસેક વર્ષનો 8-10 વર્ષનો તફાવત હશે એવું લાગે છે. વર વહુ કી રહી એટલે જવાની તાકીદ હશે, તો પણ એક રાત અહીં પધારવાનું થાય તો સર્વેને દર્શનનો લાભ થાય. સમજાણું નહી, વર વહુ કી રહી જવાની તાકી દર્શે, જલ્દી બોલાવ્યા છે એમ. કેમ કે આ તો 5મો કાગળ છે, પૂનમના લગ્ન છે, હજી મુંબઈ છે, આ તો 10 દિવસ પહેલા, તો તમને તરત બોલાવ્યા હશે ને, તમારે તરત પહોંચવાનું હશે, છતાં એકાદ દિવસ અહીં પધારવાનું થાય તો સર્વેને દર્શનનો લાભ થાય. અને કદી હાલ કેટલો થતો કાઢતા અડચણ જેવું દેખાય તો મુંબઈ જતી વખતનો મોખ રાખશો, આવતી વખતે તમારે તાકીદ હોય ને ન ઉતરી શકો તો જતી વખતે તો જગ્યા રાખજો ઉતરવાની, મુંબઈ જતા પહેલા મોખ એટલે જગ્યા આવે છે. અને જે તારીખે આપ વઢવાણ પધારો તે તારીખ મને અગાઉથી લખી જણાવજો, એટલે આપના દર્શને વઢવાણ કેમ્પ વગર મૂળ સ્ટેશને આવું, નજીકનું સ્ટેશન તો મૂળી પડે છે સાયલાથી, કેમ્પમાં આવું તો વળતી વખત 1-1.5 કલાકનો સમાગમ થાય એમ મારો વિચાર છે. મારા શરીરે દિન 2 થયા ઠીક જેવું વર્તાય છે, તેમજ આંખે પણ જરા ઠીક જણાય છે. જ્ઞાની પુરુષ પૂર્વના ઉદય ભાવથી અજ્ઞાનીની માફક વર્તતા હોય તેને કેવા લક્ષણથી જ્ઞાની જાણવા એ લખ્યું, એ પૂછાયું છે શ્રીમદજીએ પૂછાયું છે. જ્ઞાની પુરુષ પૂર્વના ઉદય ભાવથી અજ્ઞાની માફક વર્તતા હોય, હવે જુઓ પત્ર વૈશાખ સુદ 5મ પહેલાનો પત્ર જુઓ છે,
ઘણો કરીને રીતે ઉઠતી નથી, તો એક ક્ષણ પણ જેને કર્મ ભાસતો નથી, કર્મથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેને ઉદાસીનતા છે, એવા કોઈ આપ્ત પુરુષ તથાનું પ્રારબ્ધ વિરૂપથી પરિગ્રહ સંવેગ આદિમાં વર્તતા દેખાતા હોય અને જેમ ઈચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે ઉદ્યમ કરે એવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય તો એવા
કેટલાનો આ કેટલાનો છે?
687
આમ સિરિયલ નંબર આપ્યા છે ને એ લોકો
એટલે
ઓલા બ્રેકેટ માં આવ્યા છે. પ્રારબ્ધ લીધે થતું નથી, જત્રથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ કેટલાક વખત થયા ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધ ને લીધે થતું નથી, કરવા પ્રત્યે વૃત્તિ નથી, એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી એટલે ઉદય કાર્ય, કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેને ઉદાસીનતા છે એવા કોઈ આપ્ત પુરુષ તથારૂપ પ્રારબ્ધ યોગથી પરિગ્રહ સંયોગાદિકમાં વર્તતા દેખાતા હોય અને જેમ ઈચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે ઉદ્યમ કરે તેમ કર્મ સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય તો તેવા પુરુષને વિશે જ્ઞાન દશા છે એમ સી રીતે જાણી શકાય. એટલે તે પુરુષ આપતો એટલે પરમાર્થે પ્રતીતિ કરવા યોગ્ય છે. આપતો એટલે આપણે સર્વજ્ઞ કરીએ છીએ એટલું નથી, પરમાર્થે પ્રતીતિ કરવા યોગ્ય છે. હા, કારણ કે અમને 751માં આપ્ત પુરુષની આજ્ઞારૂપ રુચિ, આજ્ઞા આપ્ત પુરુષની પ્રતીતિ, આપ્ત પુરુષની ઓળખાણ એમ લીધું છે. અથવા જ્ઞાની છે એમ કયા લક્ષણે ઓળખી શકાય? કદાપિ કોઈ મોક્ષને બીજા કોઈ પુરુષના સત્સંગ યોગથી એમ જાણવામાં આવ્યું કે આ ફલાણા જ્ઞાની છે તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર એ સત્પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે. એ ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મોક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેને વ્યવહારમાં વર્તતા પણ જ્ઞાન લક્ષણ પણ તેના લક્ષમાં રહે, એટલો વેધક પ્રશ્ન છે. સર્વ પ્રકારે જેને પરિગ્રહથી સંયોગ પ્રત્યે ઉદાસીન પણ વર્તે છે અર્થાત અહમ મમત્વ પણ તથારૂપ સંયોગ વિશે જેને થતું નથી અથવા પરીક્ષણ થયું છે અનંતાનુબંધી પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધ ઉદયથી વ્યવહાર વર્તતો હોય તે વ્યવહાર સામાન્ય દશાના મોક્ષને સંદેહનો હેતુ છે તેને ઉપકાર થવામાં ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એટલે વિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાની પુરુષ દેખે છે અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગ આદિ પ્રારબ્ધ ઉદય વ્યવહારની પરીક્ષણતા ઈચ્છે છે તેમ છતાં થતાં સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્તા હોય તો તે સામાન્ય મોક્ષને ઉપકાર થવામાં હાનિ ન થાય. પત્ર વિશે સંક્ષેપમાં લખવાનું થયું છે પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો હવે એનો ઉત્તર આપે છે. પોતે જે પ્રશ્ન પૂછ્યા છે એનો ઉત્તર આપે છે કે જ્ઞાની પુરુષ પૂર્વના ઉદય ભાવથી અજ્ઞાની માફક વર્તતા હોય તેને કેવા લક્ષણથી જ્ઞાની જાણવા એ લખ્યું તો હવે ઉત્તર આપે છે. જો પૂર્વના ઉપાર્જિતનું બળ હોય, પૂર્વ કર્મનું પ્રબળ પણ હોય અને જ્ઞાની પુરુષનો સમાગમ હોય તો તે જ્ઞાની તે પુરુષને જ્ઞાનીની અવિરોધ વાણીની પરીક્ષા થાય. એટલે વચનોમાં અવિરુદ્ધતા એ ખાસ લક્ષણ છે, એ તો એમણે 689માં પણ એ વાત લખેલી છે. શું એ બે પરીક્ષા જેને થઈ છે, કારણ કે ઓલો 687 વિનતાય છે ને, 689માં આવી ગયો છે તો તે જ્ઞાનીની વાણીમાં અવિરોધતા છે, અપૂર્વતા છે, અવિરોધતા છે, એ લક્ષણ સ્થાપ્યા છે 689માં. એટલે એ વાત લખે છે પોતે કે અવિરોધ વાણીની પરીક્ષા થાય વળી જ્ઞાની પુરુષના નેણ વૈરાગ્યથી સંપૂર્ણ ભરેલાની પરીક્ષા થાય. નેણ એટલે નેત્રો, ગુજરાતીમાં નેત્રને નેણ કહે છે, નેણ એટલે નેત્ર, ગામઠી ભાષામાં નેણ કહે છે. સંપૂર્ણ ભરેલાની પરીક્ષા થાય. એ બે પરીક્ષા જેને થઈ છે તેને સંદેહ ઉપજવાનું કારણ નથી. પેલી વાત જરા અઘરી છે, નેત્ર છે ઓળખી લેવાની વાત છે. વૈરાગ્ય ભરેલા નેત્રો, નાની પુરુષ ને કઈ ચાર હાથ વગેરે નિશાની હોતી નથી. અન્ય મતિમાં આવે છે ને ચતુર્ભુજ ધારી, એમ કઈ નાની ને તો ચાર હાથ છે નહીં. જેવી માણસ ની ચેષ્ટા હોય તેવી જ હોય છે. માણસ ને એટલે સામાન્ય માણસ. આજ અને ગયા કાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ છે તેનું મહાત્મ વાઘજાળથી થઈ ગયેલા જ્ઞાનીનું જાણે છે તેવું જણાતું નથી. એ જ મોહની કર્મનું બળ છે. ફરીથી આ બેના દયાકાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ છે તેનું મહાત્મ વાઘજાળથી થઈ ગયેલા જ્ઞાનીનું જાણે છે તેવું જણાતું નથી. એ જ મોહની કર્મનું બળ છે. એટલે શું છે કે જે બહુ બોલી શકે એવા હોય છે, વક્તા સારા હોય છે, એનું જે મહાત્મ લાગે છે એવું મહાત્મ નથી લાગતું. એનું કારણ મોહની કર્મનું બળ છે. એટલે ઓલાને મોહ થયો છે એના વક્તૃત્વમાં. પણ પ્રત્યક્ષ જ્ઞાનીનું મહાત્મ જેમ થઈ ગયેલા જ્ઞાનીનું સમજે છે તેમ જ જો આજીવ સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે. અથવા ઠીક એવો પણ અર્થ થાય છે કે આજ અને ગયા કાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ છે તેનું મહાત્મ વાઘજાળથી થયેલા જ્ઞાનીનું જાણે છે. એટલે કે જે એમને વચન રહી ગયા એનાથી ઘણું મહાત્મ આવે છે. એટલે શું થાય છે કે મોટા ભાગે જીવ પ્રત્યક્ષ હોય ત્યાં સુધી નથી સમજતો એને મહિમા આવતો. પછી જ્ઞાની સ્વર્ગમાં આવ્યા ગયા હોય ને એમના વચન રહી ગયા હોય ને પછી એનો મહિમા બધા કરવા માંડે. શું ત્યારે આ તો આવી વાત કરી ગયા હતા, આવી વાત કરી ગયા હતા. તો પ્રત્યક્ષ હોય ત્યારે નથી જાણતા ને પાછળથી જાણે છે એનું કારણ શું કે મોહનીનું બળ છે. એવો પણ અર્થ નીકળે છે. એ પાછળથી પાછળની વાત ઉપરથી લાગે છે. કેમ કે પણ પ્રત્યક્ષ જ્ઞાનીનું મહાત્મ જેમ થઈ ગયેલા જ્ઞાનીનું સમજે છે તેમ જ જો આ જીવ સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે. આ એને બેઠું છે. શું સુભાનભાઈને જે હૃદયમાં વાત બેઠી છે એ આ વાત બેઠી છે કે થઈ ગયેલા જ્ઞાનીની તો આપણે બહુ મહિમા કરીએ છીએ. શું કે ફલાણા જ્ઞાની થઈ ગયા, ફલાણા જ્ઞાની થઈ ગયા, મહાજ્ઞાની થઈ ગયા. શું પણ પ્રત્યક્ષ જ્ઞાની સામે હોય ત્યારે એને એટલો મહિમા જો આવે થઈ ગયેલા જ્ઞાની જેટલો તો એને તરવાનો એ સુગમમાં સુગમ ઉપાય છે. તે સિવાય બીજો ઉપાય મને તો દેખાતો નથી. આ વાત એમને બહુ સમજદારીની કરે છે. મોટા ભાગે વર્તમાન ઉપર લોકોનું લક્ષ નથી જતું. જેટલું જવું જોઈએ એટલું. હમણાં ધનાલાલજીનો પત્ર આવ્યો. ધનાલાલજી ગ્વાલિયર વાળા આવતા ને આપણે ત્યારે થોડો આમ તો ઘણા વખતે મજા હતા ગ્વાલિયરને શિબિર વખતે. આમ તો જયપુર બાજુ ઉઠેલા છે પણ આવતા હતા શિબિરમાં, આવતા હતા સાંભળવામાં, આવતા હતા રેગ્યુલર આવતા હતા. છેલ્લે દિવસે તો પછી એમના ઘરે જમવા ગયા હતા. બહુ આગ્રહ રાખ્યો હતા ને તમે તો હતા. પ્રયોજન સિદ્ધિ મળી છે, પ્રયોજન સિદ્ધિ મળી છે એનો જવાબ રૂપે પત્ર લખ્યું છે. બહુ સરસ છે, થોડા વખાણ કર્યા છે. થોડું આ સૂક્ષ્મ લખ્યું છે, આમ છે તેમ છે. ઘણું સારું પુસ્તક છે. પણ વર્તમાન જ્ઞાની ઉપર જે વજન લખ્યું છે, વજન આપ્યું છે, એ કંઈક વ્યક્તિગત રાગને હિસાબે આપ્યું હોય એવું લાગે છે. એટલે આખું પુસ્તક વ્યક્તિગત રાગને આધારિત થઈ ગયું હોય એવું લાગે છે. એમ કરીને પછી કહેવાનો મતલબ શું છે કે વિદ્વાન હોય છતાં વર્તમાન જ્ઞાની ઉપર એ વાત બેસતી નથી, પોસાતી નથી. તો એ જેટલું વજન કોઈને ઓછી ભક્તિ થાય તો કોઈને ન થાય એ બધી પરિસ્થિતિ ઊભી થાય છે. એની કિંમત જ નથી આવી. સમ્યક દર્શનની જ કિંમત નથી આવી. જે સમ્યક દર્શન એક ક્ષણમાં અનુભવનો ખતમ કરી નાખે એની કિંમત શું છે? એ કિંમત આવે તો બીજી વાત હોય, એ કિંમત નથી. અહંતા મમતા ક્રોધ માન માયા લોભમાં ઉદાસીન પણ જ્ઞાનીને વર્તે છે. પણ ઉદયભાવથી વર્તતો તેનો વ્યવહાર જોતા સંદેહકારક લાગે છે. તો કેવી રીતે તેમણે વર્તવું જોઈએ, આવો જે એક પ્રશ્ન છે એની સામે લખે છે. ઉદય આપ વચ્ચે લખો તે તો હાલો હાલે નહીં, હાલે નહીં. ઉદય આપ વચ્ચે લખો તે તો હાલો હાલે નહીં. તો પણ જ્યારે સંસારનો વ્યવહાર મૂકી જોગીનો વ્યવહાર આદરે તો સંદેહ પડવાનું ઓછું કારણ થાય. નિવૃત્તિમાં આવે તો લોકોને ઓછો સંદેહ જાય, પ્રવૃત્તિમાં સંદેહ વિશેષ જાય સામાન્ય માણસને. તો મને જેમ લાગ્યું તેમ લખી જણાવ્યું છે, પણ આપના ધારવામાં કાંઈ ફેરફાર દેખાતો હોય તો લખી જણાવશો. મનસુખભાઈના વિવાહ ઉપર મારે આવવા મરજી કે ફક્ત આપના સમાગમ સારું? મનસુખભાઈના વિવાહ ઉપર આવવું છે પણ એ તો આપના સમાગમ માટે આવવું છે. પણ અહીં લાલચંદની દીકરીના વિવાહ વૈશાખ ચોથના છે એટલે લાલચંદ એમનો દીકરો લાગે છે. એટલે જો હું તે પડતું મૂકીને આવું તો લાલચંદ તથા ઉજમબા તે અજ્ઞાનને લીધે ખેદ કરે, મારો રાશિ ન સમજે કે મારે સમાગમનો લોભ છે. એટલે બીજો ઉપાય નથી. વિવાહ પછી આપનું ભવાનીએ 5-15 દિવસ રહેવાનું થશે અને જો બનશે તો મારો વિચાર આવવાનો છે. એટલે લગ્ન ઉપર આવવું છે પણ એમાં આ કારણ નડે છે, પાછળ તમે રોકાવતો પાછળ આવવાનો વિચાર છે. જ્ઞાન વિશે વિચાર કરતા ઓછી બુદ્ધિથી ચાલી શકે નહીં, તેમ કોઈ બતાવનાર નહીં તેથી બુદ્ધિ થાકી ગઈ, મનની દોડ બુદ્ધિ ઘણી ખરી ઓછી પડી ગઈ. એક વિચાર નક્કી કર્યો છે ને, રાત દિવસ સહજાત્મ સ્વરૂપનું સ્મરણ કરું છું અને તું બીજાની કાંઈ જરૂર નથી, આપની ભક્તિ કરું છું, હવે આપની મરજી પ્રમાણે કરશો એ જ વિનંતી. એકદમ સેવક સ્વભાવ ખરી વાત છે, એ કોઈ વિશિષ્ટ લક્ષણ છે, વિશિષ્ટ લક્ષણ. ભિન્ન પડી ગયા છે અને રાગાદી ચારિત્રમોના ઉત્પન્ન થાય છે છતાં રાગથી વિરક્ત છે એ વાત આંખથી પકડે છે એમ કે છે. સામાન્ય રીતે આસક્તિ અને અનાસક્તિ એ બીજા બધા ચહેરાને ચિહ્નો કરતા આંખથી વધારે પકડાય છે. બેસે છે પણ બહુ સૂક્ષ્મ ઉપયોગનો વિષય છે, વાત તો મુદ્દાની કરી છે. યોગ્યતા હતી ને શીખવવું પડે ને, એને યોગ્યતામાં જે જ્ઞાનમાં આવી જાય સમજણમાં આવી જાય એ લખે છે એટલી વાત છે. પણ એ વાત કોઈ બીજા પ્રકારે વિશિષ્ટ પ્રકારે આવી છે, ચાલતા પ્રકારમાંથી જુદા પ્રકારે આવે છે. સાયલા ઝેર સુધી 14 ને રેવા ચોથો ઓહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરો આત્મા થશો હું, એ તો પ્રભુએ કૃપાનાથ. ઝેર સુધી 14 એ તો છેલ્લાથી આગળનો પત્ર છે. દેવાદિદેવ બોધ સ્વરૂપ દેવાદિદેવ મહાપ્રભુજી સહજાત્મક સ્વરૂપ સ્વામીની સેવામાં આટલા વાંક માત્ર છે વિશેષણ. પરમ પુરુષ કરણ કારણ પરમાત્મા દેવ કૃપાનાથ બોધ સ્વરૂપ દેવાધિદેવ મહાપ્રભુજી સહજાત્મક સ્વરૂપ સ્વામીની સેવામાં મુંબઈ. અત્યારે તો કોઈ સહન ન કરી શકે, ખાસ કરીને પંડિતો ના સહન કરી શકે. શ્રી સાયલેથી લિખિત અને આપનો આજ્ઞાંકિત સેવક પામરમાં પામર સૌભાગભાઈ લલ્લુભાઈ ને નમસ્કાર. વાંચશું આ કાગળ છેલ્લો લખી જણાવું છું. જેઠ સુદ નવ અને બુધવારે મૃતક છે એવો આગળ ભાસ થયેલો, તે સુદ નોમ નું બન્યું નહીં. એટલે મારો દેહ છૂટશે, મૃતક એટલે મરણ. જેઠ સુદ નોમે દેહ છૂટશે એવું આગળ ભાસ થયેલું, પણ આ ચૌદસે તો કાગળ લખે છે એટલે એમ બન્યું નહીં. પાંચ દી તો બીજા વ્યાગ ગયા છે, છતાં તે તારીખ ગઈ તો જેઠ વદ નોમ ને બુધવારે છે. દશમે દેહ છોડ્યો છે, જેઠ વદ દશમે છોડ્યો છે ને. ત્રીસમું ઘણું કરીને તે તારીખે મૃતક થશે એમ ખાતરી છે. સુદ નોમ ના બદલે વદ નોમ લીધી એમ. દશમે દશમ નો દેહ છોડ્યો છે, નોમ ના બદલે પછી દશમે છોડ્યો છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપા દ્રષ્ટિ રાખશો. દેહ ને આત્મા જુદો છે, દેહ જળ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતન નો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો, પણ દિન આઠ થયા આપની કૃપાથી અનુભવ ગોચરથી આ શબ્દ વાપરે છે. પેલા સમજાતો નહોતો, સમજવામાં આવતો નહોતો એમ લખે છે. હવે કહે છે કે અનુભવ ગોચરથી બે ફાટ પ્રગટ જુદો દેખાય છે. ફાયદોથી આવી ગયા છે અને આ કાગળ પેલા આઠ દિવસની વાત છે. એટલે ચૌદ છ જેઠ સુદ છઠ હવે સમીર દર્શનનો દિવસ છે. જેઠ સુદ છઠમાં છે 1953 કૃપા દ્રષ્ટિથી સહજ થઈ ગયું છે. એટલે બે જ્ઞાન સહજ થઈ ગયું છે એ આપને સહજ જણાવવા લખ્યું છે, એ સહેજ જાણવા લખ્યું છે. પછી વજન નથી આવતું એ સ્પષ્ટ છે. ત્રંબક તથા મણીને આપ સાહેબ વધાર્યા અને સમાગમ થયો, તેને પણ આપની કૃપા દ્રષ્ટિથી થોડા દિવસમાં ભક્તિ માર્ગ અંગીકાર સારી રીતે કર્યો છે. વગર ભણે વગર શાસ્ત્ર વાંચે થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો 25 વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે. ગોસળિયા વિશે જે કાંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. જો આ શૈલ્ય હતું ગોસળિયામાં, એમને સંગ હતો એમની પણ આસ્થા હતી. જો અહીંયા એક વિચારણીય વિષય ઊભો થાય છે કે જેને જેનો સંગ હોય છે એના ઉપર એને એની આસ્થા હોય છે, રાગ નથી હોતો, વિશ્વાસ હોય છે, શ્રદ્ધા હોય છે કે એ કહે છે એમાં કાંઈક માલ છે, એ કે છે એ કઈક બરાબર છે, એ કે છે એ હાવ ખોટું નથી, એમ કરીને કઈક એને એને જે શ્રદ્ધાનો પ્રકાર છે એ એના સંગી ઉપર જાય છે. આ સંગ ઉપરનું જે પ્રકરણ ચાલે છે ને કે કુસંગમાં જવું નહીં, અસત્સંગમાં જવું નહીં, કેમ કે એના ઉપર વિશ્વાસ આવી જાય છે, શ્રદ્ધાનો દોષ ઉભો થાય છે. એમને એ શબ્દ વાપર્યો છે. એમને સંગ તો ગોસળિયાનો, તો ગોસળિયા હતા સ્થાનકવાસી, પણ એને વેદાંતની શ્રદ્ધા હતી. અને આમને સંગત એટલે એમને થોડુંક ઈશ્વર કરતાનું બધું થોડુંક જે આવી ગયું હતું એના ઉપરથી એમણે એ પત્રો બધા લખેલા છે. 24મા વર્ષમાં 25મા વર્ષમાં ગોસળિયા વિશે જે કાંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતો વખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી એને મોટી પાયરીએ ચડાવશો એ જ વિનંતી. આપનો મારાથી અવિનય અભક્તિ થયો હોય તો ક્ષમા માગું છું. આપ સાહેબ કૃપાળુ મોટા છો, તો જેવા આપશો એવી સેવક ઉપર નજર રાખશો. ખંભાતથી અંબાલાલભાઈને મોકલવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે, પછી હું જાઉં છું. એમ ભલે આત્મસિદ્ધિ ગ્રંથના જો મૃત્યુનો કઈ ભય જેવું તો નામ જ નથી ને, એ તો ખબર છે કે હવે આ દિવસે ગાડી આવવાની છે ને મને જવાનું છે. ટિકિટ નક્કી એડવાન્સ બુકિંગ કર્યું ને કેમ ખબર હોય કે આ દિવસે આપણે જવાનું છે? રિઝર્વેશન જેવી વાત કરે છે. શું નહીં, માણસને ભય લાગે કે બસ હવે જવું પડશે, આ કાંઈ નથી. ભલે આત્મસિદ્ધિ ગ્રંથના અર્થ ટીકા તથા કોઈ અર્થ નહીં સમજાતા હોય તો અંબાલાલભાઈ સમજાવશે, માટે જો આપની ઈચ્છા હોય તો મોકલાવશો એ જ અરજ. બાળક મણી, બાળક ત્રંબક, લહેરાભાઈ, મગન, ચબુબા, કાળુભાઈના માતાજી, મણીની મા એટલે એમના પત્ની, મણીની મા લાલચંદ, કેશવલાલ, બાળક નગીન તથા ઉજંબા વગેરેના નમસ્કાર મારશું. જે એ જ નિખતન લહેરાના દિન પ્રત્યે નિરંતર પ્રણામ મુજબ એટલે એમના દીકરાએ કાગળ લેખત લહેરુભાઈ. શું લાલચંદભાઈ, મુણીભાઈ, ત્રંબકભાઈ છે, ચાર જ દીકરા હતા. વિશેષ લખવાનું એ છે કે આ જીવ સમયે પરપ્રણતિમાં મરી રહ્યો હતો, તો આપ સાહેબના ઉપદેશથી કઈ ઉદ્ધાર થયો છે. પુત્ર પૂરો કરીને થોડુંક લખાવે છે. હું ભાઈ આપની કૃપા વડે કરી વિશેષ ઉદ્ધાર થશે એમ ઈચ્છું છું. આપનું પત્તું પહોંચ્યું છે, વાંચી બિના જાણે છે. મુરબ્બી સ્વભાગ કહે છે, જે પછી નીચે ત્રંબકભાઈ બે નીટી લખી છે. મુરબ્બી શ્રી સ્વભાગભાઈ કહે છે, જે કાગળ વાંચી મશ્કરી કાંઈ કરશો નહીં, ભાસ થવાથી આપને લખેલ છે. બોલો, પોતાના અનુભવની વાત લખી ને એટલે પછી છેલ્લો કાગળ છે જેઠ 3 નો, અઠવાડિયા પહેલાનો. એમાં પણ ઓહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપ અમર પર પ્રભુ કર્યો ઓહો ઓહો ઉપકાર. શું કરું શું પ્રભુ ચરણ કને ધરો, આત્માથી સૌહિન તે તો પ્રભુએ આપ્યો વર્તું શરણાથી. બે પત્યા છે. મહાપ્રભુજી પરમ કૃપાળુ પરમ પુરુષ કૃપાળુ નાથ, દેવાદિદેવ તરણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ સહજાત્મ સ્વરૂપ સ્વામીની સેવામાં, મુંબઈ બંદર. લિખિતન સાયલેથી લિખિતના આજ્ઞાંકિત પામરમાં પામર સેવક સુભાગ લલ્લુભાઈનું પાયે લાગણો માંગ. આપનો કૃપાપત્ર સેવકની સંભાળ જેવા આવ્યો તે પહોંચ્યો છે. આપ સાહેબે આત્મા વિશે લખ્યું તો આપની કૃપાથી ઘણું કરી મારા ધારવા પ્રમાણે તેમ જ વર્તે છે. જ્ઞાન દર્શને પોતે સાક્ષી આપે છે અને મારા આત્માને તેમ જ ભાસે છે. આપની કૃપાથી મોં હવે કાંઈ નથી અને એક આપનો જ આધાર છે. સહજાત્મ સ્વરૂપ સ્વામીનું જ સ્મરણ દિન રાત રહ્યા કરે છે. હવે આપ સ્વીકારો તે ખરું. હું પામર અજાણ છું, કાંઈ જાણતો નથી, પણ યાદ આવવાથી પરમાર્થ અર્થે લખું છું કે અંબાલાલ શિષ્ય ઘણા વર્ષનો સમાગમ વાળો છે, અનુભવ વાળો છે. તે શિષ્ય પરખવા જેવું મારા ધાર્યા પ્રમાણે રહ્યું નથી, તો આપ સાહેબે તે શિષ્યને બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે, નહીં તો આપને યોગ્ય લાગે તો કરાવશું. અગર આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે અને આવ્યાથી મને સુવાનું હોય તો હું બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવો. એમને લઈ ગયા હતા ને ઈડર, માટે આપની મરજી મુજબ લખશો. આટલું પરમાર્થ અર્થે લખ્યું છે તો આપને યોગ્ય ન લાગે તો માફ કરશો, હું માફી માગું છું. બીજું આત્મસિદ્ધિ શાસ્ત્રના અર્થ નહીં સમજાય તેવા કોઈ હશે તો અંબાલાલભાઈ આવ્યાથી સુવાણ હશે તો સમજીશ. સુવાણ એટલે તબિયત સારી હોય એને સુવાણ કહે છે. તબિયત ઠીક હશે એને સુવાણ કહે. Thank you. હે કૃપાનાથ, ગામડાની ભાષામાં વપરાય છે, હે કૃપાનાથ આપ છો, આપ છે તેવી રાખજો, કૃપા છે તેવી રાખજો. આ સેવકને એક આપનો જ આધાર છે, એ જ લિખિત છોટું મણીના પાય લાગણું વાંચશો. પોતે તો લખી શકતા નથી ને, છોકરા પાય લખવા. ભાઈ સૌભાગભાઈના શરીરે તાવ છે, પછી આ છોકરાઓ નીચે લખે છે, તેમને તેમ છે, દિન બે થઈ આ બિલકુલ ખવાતું નથી, ફરક છોડી દીધો છે. અને બે વખત રૂપિયા બે ચાર ભાર રાબ પીવાય છે, એટલે બે ચાર તોલા, બે ચાર રૂપિયા ભાર એટલે બે ચાર તોલા રાબ પીવાય છે, કાંઈ ખવાતું નથી એમ સમજો ને. બે દિવસ એમ છે, એટલે ત્રીજ એકમ છે, નવ દિવસથી ખોરાક છૂટી ગયો છે, શક્તિ સાવ ઘટી ગઈ છે, ખાટલામાંથી નીચે ઉતરી શકતા નથી. એક માણસ બેઠા કરે ત્યારે થાય છે, અશક્તિને લીધે ઘણી વખત શ્રમ પહોંચી જાય છે, એ રીતે આપને જાણવા લખું છું. ભાઈ મનસુખભાઈને માલુમ થાય જે બેન જીજીબા સાથે ધોતી હોય તથા છત્રી એક મોકલે છે તે પહોંચાશે, એ જ ત્રંબક મણી લેરાભાઈ મગન ચબુબા વગેરે સર્વના પુનઃ પુનઃ નમસ્કાર પરમ કૃપાળુ સાહેબને પ્રાપ્ત થાય, એ છે. પાછળ એવું છે નવ પત્રો છે, લલ્લુજીના નવ પત્રો છે, એના પાછળ પેલા એમના ઉપરના પત્રો છે, પછી નવ પત્રો ઠીક છે. એમાં તત્વ એ નીકળે છે પોતાની પામતા કેટલી છે, જ્ઞાન થયા પછી સરવાળવાળા દરબારમાં એ તો એમને તો ઘણું લખાણ આમના કરતા વધારે ભક્તિ વાળો લખો પણ એ પાછા કેદ લખતા હતા. મને એમ કે ભક્તિ છે પણ જે ભક્તિ હૃદયથી હોવી જોઈએ એવી નથી, પોતાને પોતાને સરળતાથી મારાથી એમ કે કેટલી કૃત્રિમતાથી જાય છે આમ છે તેમ છે એમ કરીને પાછા ક્યારેક ક્યારેક એમને ખુલાસો થઈ જાય છે. એટલે શું છે એ કેમ થાય એમ તમને કે એક ઓળખાણથી જે ભક્તિ આવે એ સમજ આવે, એમાં શબ્દો હોય વધારે હોય ઓછા હોય ન હોય શબ્દ એ બધું ગણું છે, કેમ કે એ તો જ્ઞાન સાથે સીધો સંબંધ છે. અને પછી શબ્દો તો એના નિમિત્ત પડે છે, એ તો જેવો ઉદય હોય એ પ્રમાણે શબ્દો નીકળે, એ કોઈ મહત્વનો વિષય નથી. બીજું ઓળખાણ ન થયું હોય અને ભક્તિ કરવા યોગ્ય છે એમ જાણ્યું હોય માટે ભક્તિ કરે, અને ઘણી ભક્તિ કરે કેમ કે ભક્તિ કરવા યોગ્ય છે એમ જાણ્યું છે, તો એમાં કેટલી કૃત્રિમતા આવી જાય છે. એ પ્રકારના તો એટલે બધા શબ્દો વાપરા છે કે એમ સુભાષભાઈ એની બરાબરીમાં ઓછા શબ્દો વાપરા છે એમ લાગે, પણ સુભાષભાઈ આગળ હતા આ પાછળ હતા, એમ ફેર પડે છે, બે વચ્ચે ફરક પડે છે. એ તો પોતે એ રીતે જ લખ્યું છે, એટલે એમને ભક્તિ ઘણી કરી છે સૌભાગભાઈ કરતા વધારે, પણ સૌભાગભાઈ સૌભાગભાઈ છે એવી વાત છે. એમ આપણે નથી કહેતા કે ભાઈ તત્વનો વિચાર કરવો જોઈએ, તત્વ વિચારમાં રહેવું જોઈએ, તો એમ જાણ્યું કે તત્વ વિચારમાં રહેવું પડે એક વાત છે, અને એક પોતાને સ્વરૂપ લક્ષ્ય તત્વ વિચાર સહેજે ચાલ્યા કરે એ બીજી વાત છે, બેમાં ફેર છે, બે તત્વ વિચાર જ કહેવાય. પણ એ તો પોતે જાણ્યું છે માટે કરે છે તો એમાં કૃત્રિમતા આવે છે, અને સહજ સ્વરૂપ લક્ષ્ય થાય છે એ સહજ થાય છે અકૃત્રિમતા, બે બધા પ્રકારમાં એવી રીતે બુદ્ધિમાં, જ્ઞાનમાં, વિચારમાં, વાંચનમાં, શ્રવણમાં, મનનમાં, બધે પ્રકાર લાગવું પડે.
ભગવાન પરમ કૃપાલ શ્રી કહાં તુ દેવ.